ત્રીજી પુતલી ધનદા કહે છે કમરની વાર્તા. ત્રીજે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ત્રીજી પુત્રી ધનદાએ તેને અટકાવ્યા અને બોલી, સબૂર રાજા, આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરગરજુ પરાક્રમી અને પરદુભંજક જ બેસી શકે. રાજા ભોજના કહેવાથી ધનદા પુત્રીએ વિક્રમ રાજાના પરોપકારની અને પરાક્રમની એક વાર્તા કહેવા લાગી. એક દિવસ ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે ગયા. એક મૃગને જોઈને રાજાએ એની પાછળ ઘોડો દોડાવ્યો. તે મૃગની પાછળ ખૂબ જ આગળ નીકળી ગયા અને પોતાના સૈનિકોથી વિખૂટા પડી દૂર જંગલમાં પહોંચી ગયા. તેમને થાપ આપી મૃગ પણ ક્યાંય નીકળી ગયું હતું. મૃગના શિકારની ધૂનમાં રાજાને સમયનું પણ ભાન રહ્યું ન હતું. જ્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ હતી. હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા પણ રસ્તો મળ્યો નહીં. વિક્રમ રાજા જંગલમાં ફરતા એક પુરાણી વાવ પાસે આવ્યા. વાવના ટોડલા ઉપર એક કૃશ શરીરવાળો માણસ બેઠો હતો. રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં અંધારી રાતે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે. તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા, ભાઈ તું કોણ છે અને આવી અંધારી રાતે અહીં શા માટે બેઠો છે. તારે એવું તો શું દુઃખ છે કે અહીં તારે બેસવું પડ્યું. મને તું તારું દુઃખ જણાવ, હું બનશે તો જરૂર મદદ કરીશ. પેલો માણસ બોલ્યો, ભાઈ તું તારે રસ્તે જા, મારું દુઃખ જાણીને તું શું કરીશ. મારું દુઃખ કોઈનાથી દૂર થવાનું નથી, તે તો ફક્ત પરદુભંજક વિક્રમ રાજાથી જ દૂર થઈ શકે તેમ છે. વિક્રમ રાજાએ તે માણસને પોતાની ઓળખાણ આપી અને જે દુઃખ હોય તે વિના સંકોચે જણાવવા કહ્યું. વિક્રમ રાજાને જોતા પેલા માણસમાં કંઈક આશા જાગી. તેણે પોતાની કથની કહેવા માંડી, હે રાજન, હું તારકપુર પાટણના જસવંત દેવ રાજાનો પુત્ર છું. મારું નામ અર્જિત દેવ છે. નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો, તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા વાંચતો અને કહેતો કે 68 તીર્થ સ્નાન કરીને જે આવે એનો વૈકુંઠમાં વાસ થાય. આ વાત મારા મનમાં ખૂબ ઘસી ગઈ. મને આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી યાત્રાએ નીકળી પડ્યો. હું ફરતો આ જંગલમાં આવી ચડ્યો. ઘર છોડે મને એક મહિનો થયો હતો. આ જંગલમાં આવતા મને ખૂબ જ તરસ લાગી એટલે આ વાવ ઉપર આવ્યો. તે દિવસ સુદ આઠમનો હતો. વાવમાં પાણી પીને હું નિરાતે આરામ લેવા બેઠો. ચારેક ઘડી દિવસ ચડ્યો હશે કે અચાનક વાવની અંદરથી એક વિવિધ રંગી ખીલેલું અદ્ભુત કમર દેખાયું. તે કમર સહસ્ર પાંખડીનું હતું. તે કમર લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે તરત તે કમર અદૃશ્ય થઈ ગયું. કમર ન મળતા મને ખૂબ જ દુઃખ થયું. તે કમર મારા મનમાં ખૂબ જ વસી ગયું હતું. હું તે મેળવવાની લાલચે અહીં થોભી ગયો. 68 તીર્થની યાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાર્યો અને એ કમર મેળવવા મારો જીવ અધીરો બની ગયો. દર મહિનાની સુદ આઠમે આ કમર દેખા દે છે અને જ્યારે તેને લેવા હું જાઉં છું કે તરત અદૃશ્ય થઈ જાય છે. ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશાથી હું અહીં અડીંગો જમાવીને બેઠો છું. અહીં હું આજુબાજુથી પર ફરાદી લાવીને મારું પેટ ભરી લઉં છું. ઘણીવાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે. આથી મારું શરીર આવું દુર્બળ બની ગયું છે. હે રાજન, આપ તો પરોપકારી અને પરાક્રમી છો, તમે મારી પર કૃપા કરી આ કમર મેળવી આપો. વિક્રમ રાજાએ તેની પૂરી વાત સાંભળ્યા પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમર ન દેખાય ત્યાં સુધી તે અહીં જ થોભશે તેમ જણાવ્યું. વિક્રમ રાજા સુદ આઠમ સુધી ત્યાં થોભ્યા. ફરી આઠમના દિવસે તે વિવિધ રંગી કમરે વાવમાં દેખા દીધો. વિક્રમ રાજા તે કમર લેવા આગળ વધ્યા કે તરત કમર પાણીમાં અદૃશ્ય થઈ ગયું. વિક્રમ રાજાને આ કમર દેવતાઈ રચનાનું લાગ્યું. તેમણે હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમર લેવા કૂદી પડ્યા. પાણીમાં પડતાની સાથે તેઓ ઊંડા ઉતરતા ઉતરતા પાતાળમાં પહોંચી ગયા. ત્યાં તેમણે એક ભવ્ય મહેલ જોયો. તેની ચારે બાજુ રંગેબિરંગી ફૂલોથી મધમધતો બગીચો હતો અને આ બગીચામાં એક નાનકડું સરોવર હતું. સરોવરની અંદર પેલા કમર જેવા વિવિધ રંગી અનેક કમરો જોયા. રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગ્યું. વિક્રમ રાજા સરોવરમાં કમર લેવા આગળ વધ્યા કે ત્યાં કોઈ એક સ્ત્રી તેમને જોઈ ગઈ અને તે ચોરની બૂમો પાડવા લાગી. બૂમ પાડતાની સાથે ચોકીદારો ત્યાં દોડતા આવી પહોંચ્યા. વિક્રમ રાજાએ હરિસિદ્ધ માતાનું સ્મરણ કરી ચોકીદારો સાથે લડવા માંડ્યું. થોડી વારમાં તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કર્યા. ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા અને બધી હકીકત જણાવી. આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં મોટો દંડ સાથે રાજા સમક્ષ આવ્યા. પરંતુ રાજાનો પ્રભાવ જોઈ માતાજી શાંત થઈ ગયા. તેમણે રાજાને કહ્યું, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છું? વિક્રમ રાજાએ માતાજીને વંદન કરી પોતે શા હેતુથી આવ્યા હતા તે જણાવ્યું અને પોતાનો પરિચય આપ્યો. પોતે અહીં વિવિધ રંગી અદ્ભુત કમર અજિત દેવ માટે લેવા આવ્યો છે તેમ જણાવ્યું. માતાજી પરોપકારી વિક્રમ રાજાને જોઈને ખુશ થયા અને હસીને બોલ્યા, હું તારી જ રાહ જોતી હતી. મારી રાહ જોતા હતા? આશ્ચર્ય પામતા વિક્રમે ચામુંડાને જણાવ્યું, હું તો આ વાત માની શકતો નથી. મનાય નહીં તો પણ માનવી પડે તેમ છે. કેવી રીતે? કેવી રીતે? રાજા વિક્રમ, વાત એમ હતી કે એક વેરા હું નવરાત્રિમાં કૈલાસ ઉપર પાર્વતીજીને મળવા જતી હતી ત્યારે જંગલમાં રસ્તામાં મેં એક સ્ત્રીને મરણ પામેલી હાલતમાં જોઈ. તેના પડખામાં એક બાળકી રડતી હતી. મેં એ બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી ગઈ. ત્યાં જઈ પાર્વતીજીને ખોરે બાળકી મૂકી. તેમણે બાળકી તરફ પ્રેમભરી દ્રષ્ટિએ જોઈ મને કહ્યું, આ બાળકીને તમારી પાસે રાખો, ત્યાં તેનો ઉદ્ધાર થશે. તે 13 વર્ષની પરણવા લાયક થશે ત્યારે ઉજ્જૈની નગરીનો પરદુભંજક વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે અને તે જ બાળકીનો ઉદ્ધાર કરશે. માતાજીને તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી. તે કન્યા રૂપરૂપના અંબારસમી હતી. તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પણ ભાન ભૂલી બેઠા. માતાજીએ વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે કન્યા બોલી, હે પરદુભંજક, મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ તેની સાથે લગ્ન કરું અને મને આશા છે કે તે મને જરૂર મળશે. વિક્રમ રાજાએ તે આગલા જન્મમાં કોણ હતી તે જાણવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કન્યાએ કહ્યું, હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી. નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. દેવપૂજા, ગુરુપૂજા, સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી. વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર વૈરાગ્ય ઉપજ્યો હતો. મને લગ્ન કરવાની સહેજ પણ ઈચ્છા હતી નહીં, છતાં મારા માતા પિતાએ એક જૈન યુવાન સાથે મારા લગ્ન કર્યા. મારો પતિ પણ ધાર્મિક હતો, તેને પણ સંસાર સુખ ગમતું ન હતું, તેથી અમે બંને સાધુ જીવન વિતાવતા હતા. સમય જતાં વાર ન લાગી જ્યારે અમને ગળપણ આવ્યું ત્યારે મને સંસાર સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા થવા લાગી, પણ આ ઈચ્છા અમારી અધૂરી રહી. કારણ ગળપણ અને માંદગીને કારણે મારા પતિનું મૃત્યુ થયું. થોડા દિવસો પસાર થતાં મારું પણ મૃત્યુ થયું. અમને બંનેને છેલ્લી ઘડી સુધી સંસાર સુખ ભોગવવાની લાલસા રહી હતી, તેથી અમારો મોક્ષ થયો નહીં, જેથી આ મારો નવો જન્મ થયો. હવે મારે આગલા જન્મના તે પતિ સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે. તમે કૃપા કરીને મને મદદ કરો. વિક્રમ રાજાએ કહ્યું, હે દેવી, તું મારી સાથે ચાલ, હું તને તારો પતિ શોધી આપીશ. પહેલાં હું એક દુઃખીના દુઃખ દૂર કરવાના વચનથી બંધાયો છું, તેને હું કમર આપી દઉં, પછી તારો પતિ શોધી આપું. ચામુંડા માતાજીએ તરત જ સરોવરમાંથી વિવિધ રંગી અદ્ભુત કમરો લાવીને વિક્રમ રાજાને આપ્યા. પછી એક શણગારેલ હાથી અઢળક ધન સંપત્તિ કિંમતી આભૂષણો સાથે વિદાય કરી. વિક્રમ રાજા અને કન્યાએ માતાજીને પ્રણામ કર્યા. માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી. બંને જણ વાવની પાસે જ્યાં કૃષ માણસ બેઠો હતો તેની પાસે આવ્યા. પેલો માણસ તો કમરની રાહ જોઈને જ બેઠો હતો. તે માણસ હાથી અઢળક સંપત્તિ કમરો કિંમતી આભૂષણો અને સ્વરૂપવાન કન્યાને જોઈને કંઈક નિરાશ થયો. તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો કે જો હું જ સરોવરમાં કૂદી પડ્યો હોત તો મને આ કન્યા અને અઢળક સંપત્તિ મળત. વિક્રમ રાજાએ તેના મનોભાવ જાણી તેને નિરાશાનું કારણ પૂછ્યું. ત્યારે પેલાએ કૃષ માણસે પોતાના દિલની વાત કરી. વિક્રમ રાજાએ તેને કહ્યું, હું કન્યા સાથે પરણ્યો નથી અને આ અઢળક સંપત્તિ પણ મારી નથી. મારે તો આ કન્યાને આગલા જન્મના પતિને શોધીને તેની સાથે આ કન્યાને પરણાવી બધું આપી દેવાનું છે. વિક્રમ રાજાએ કંઈક વિચાર કર્યો અને પછી કન્યાને કહ્યું, આ યુવાનને તું થોડા પ્રશ્ન પૂછ, જો તે તારા પૂર્વજન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબો આપશે. કન્યાએ તે યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેના બધા જવાબો યુવાને આપ્યા. પ્રશ્નોના ઉત્તરો સાંભળીને યુવાનને પણ પોતાના પૂર્વજન્મ યાદ આવ્યો અને તેણે સગરી હકીકત કન્યાને કહી સંભળાવી. કન્યાને ખાતરી થઈ ગઈ કે આ જ તેનો પૂર્વજન્મનો પતિ છે. પૂર્વજન્મના બંને પતિ પત્ની મળતા તેમને લઈ વિક્રમ રાજા ઉજ્જૈની નગરીમાં આવ્યા અને ઘણી જ ધામધૂમથી અજિત સેનના લગ્ન તે કન્યા સાથે કરાવી આપ્યા. તેમને રહેવા માટે રાજાએ એક મહેલ અને ચામુંડા માતાએ આપેલ અઢળક સંપત્તિ સોંપી પોતાના તરફથી પણ અઢળક સંપત્તિ આપી. વાર્તા પૂરી થતાં ધંધા પુત્રીએ રાજા ભોજને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, આવા પરોપકારી અને પરાક્રમી વિક્રમ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આટલું કહી તે પુત્રી સડસડાટ આકાશમાં ઉડી ગઈ.